દોષ ગયો નહીં, ઘટાઈ નથી, ઓપ્ટિમલ ઘટાય છે. તો દોષ ની માત્રા ઘટી ચારિત્ર અપેક્ષા, પણ બીજો એક દોષ ની માત્રા વધી ગઈ વિચાર. ચંદ્ર ભગવાન ની સ્તુતિ કરતા જાતનો દોષ તો લાગવો નથી, કે વિચારનો દોષ લાગે. કેમ કે તું દેહ વિભિન્ન આત્મા તો જાણતો નથી, અને દેહ ને સ્તુતિ ચંદ્ર માનીને સ્તુતિ કરી ગયો છો. કેવળી ની એ કેવળી ની સ્તુતિ નથી, તું દેહ ની સ્તુતિ કરી ગયો છો. તો દેહ ની સ્તુતિ કરવાથી તો કર્મ થાય, પણ ધર્મ આત્મા ની સ્તુતિ કરતા ધર્મ થાય ને કર્મ જરા પણ ન થાય. શું કહ્યું? આત્મા ની સ્તુતિ કરતા ધર્મ થાય, પણ ભાવ કર્મ બિલકુલ. શું ભાવ છે? ભાવ કર્મ છે. કર્મ કહો છો, શું કહો છો? ભાવ કર્મ ને બે બે શું બને? પણ નિશ્ચય ની તો એક જ છે, વ્યવહારે શુભ ને શુભ, બે બે બંને પાપ કહેવાય. નિશ્ચય તો એ અશુદ્ધ ભાવ છે. એવી પ્રણાલિકા ચાલતી હતી જે વ્યવહારના પક્ષમાંથી જીવોની, એને ભેદ જ્ઞાન કરાવી. દેહ થી આત્મા ભિન્ન છે. તારા આત્માને તું જાણી ને તું અનુભવ કર, એનું નામ ખરેખર નિશ્ચય સ્તુતિ છે. બોલી વ્યવહાર સ્તુતિ ત્યાંથી એ સાથે ડૂબાવો તો સાથે વિચાર તો વધતો હતો. આ વિખ્યાતો નો દોષ છે એ કોઈને ખ્યાલ નથી આવતો. એક પંચાર ન્યાય કરીને શાસ્ત્ર થઈ આવ્યું, એમાં દ્રોહી ફરમાવે છે કે સર્ગની પસંદીય મનુષ્ય તો ઘણી વાર થયો, પણ વિખ્યાતો નો દોષ શું છે એનો વિશિષ્ટ પ્રકારે ઉડાણથી કોઈ વિચાર કરતો નથી. કોઈ વિલોહ કરે છે, બાકી પાપ ને ગુણ, પાપ ને ગુણ, પાપ ને ગુણ. બસ પાપના પરિણામ કોને કહેવાય? હિંસા, દૂધ, ચોરી, વ્યભિચાર, પરસ્તી, ગમન, શિકાર, તીવ્ર દોષ, તીવ્ર મન, તીવ્ર માયા, એ પાપના પરિણામ છે. પણ પાપનો જે પાપ છે વિખ્યાતો, એની જગતના જીવોને વિચાર કરવાનું તો ઊંચું નથી. એમ લખે કોક વિલો વિખ્યાતોનો દોષ કોને કહેવાય? એનું સંશોધન કરીને એનો અભાવ કરવાની ચેષ્ટા તો બહુ વિલો કરે. બાકી તો આ પાપ ને કુલ પાપ ને કુલ પાપ ને કુલ પાપ બે પ્રકારના છે. એક શ્રદ્ધાની વિપરીતા વિખ્યાત મહાપાપ છે, અને ચારિત્રમાં ઇન્દ્ર કષાયના પરિણામ આવી જાય તો એને પણ પાપ કહેવામાં આવે છે. ચારિત્ર સંબંધેના તીવ્ર કષાયના પાપના પરિણામ અલ્પ સંસારનું કારણ છે, અને વિખ્યાતના પાપના પરિણામ અનંત સંસારનું કારણ છે. એ બે તફાવતો કોઈ જ્ઞાની જ્યારે પાપે અનુભવી સંગઠનું સંત, ત્યારે આને પણ પાપ કહેવાય ને આને પણ. પાપના બે પ્રકાર છે, વિખ્યાતનું પાપ, તેને આત્માનું કુંતી ધર્મ માનવું, એ બધું વિખ્યાતનું પાપ છે. તેને જોઈને આત્મા માનવું, એને સ્તુતિ કરી મેં, એ બધું પાપ છે. પાપનો પરિહાર કરવા માટે 31મી રાત્રનો જન્મ છે. જ્યારે ભગવાનને ખબર છે કે કૃષ્ણ તમે સ્તુતિ કરે છે, ત્યારે તેને કોઈ કુટુંબ કમિલાનો વિકલ્પ નથી, બ્રહ્માચારી સ્તુતિ કરે છે. એટલે શુભ ભાવતો છે, પણ શુભ ભાવની સાથે એને વિખ્યાતનો દોષ લાગે છે. એ સ્તુતિ કરનારને ખબર નહોતી અને હજી ખબર નથી. શું કહ્યું? બહુ ખુલ્લું ન કરાય, ટૂંકાળમાં કહેવાય. થોડું હું કહ્યું જાદુ કરીને જાણજો. થોડું કહ્યું જાદુ કરીને સમજો, બાકી બહુ ખુલ્લું ન કરાય. કેમ કે બહુ ખુલ્લું કરવા જાય તો જીવ પાપમાં ચડી જાય, ને પૂંજી પણ છૂટી જાય તો ઓછું વધારે એને નુકસાન થઈ જાય. પણ કઈ તો દેવું નહીં, ચોખ્ખું જે હોય તે. તીર્થંકર ભગવાનના દેહને જોઈને સ્તુતિ કરે છે, પાપ જાદુ બાંધે છે ને કોઈ થોડું કરે છે. હું કહ્યું કે દેહ તો આત્મા છે નહીં, અને એને તીર્થંકર માનીને સ્તુતિ કરે છે. દેહ છે તો જળ છે, એ તો પૂતગલની અવસ્થા છે, એ કઈ ચેતન નથી. ચેતન એનાથી જ્ઞાન જુદો છે અંદર રહેલો, દેહ દેવળમાં આત્મા જુદો છે. એની સ્તુતિ કરવી જોઈએ. તો એની સ્તુતિ કરતા મિથ્યાત્વ નો અભાવ થશે. એમાં મિથ્યાત્વ નો દોષ લાગતો હતો, પાપ નો દોષ નતો લાગતો, કોઈ સ્વરૂપ થતું હતું, પણ પાપ શ્રદ્ધાનું હતું લાગતો હતો. સમજાયું છે, ન સમજાયું લખે છે. મિથ્યાત્વ નો દોષ એ કોઈ વિશિષ્ટ પ્રકારે કોઈ વિરુદ્ધ વિચાર કરે છે. મનુષ્યભાવમાં હો મનુષ્યભાવ ભળે કે આ મિથ્યાત્વ નો પાપ શું છે. ચર્ચા એ ઓછી, એની ચર્ચા કરનારા પણ ઓછા, અને મિથ્યાત્વ બતાવનારા શાસ્ત્ર પણ ઓછા. દ્રવ્યો બાકી તો આમ કરો તેમ કરો કરતા બધી પોસે એવા શાસ્ત્રો પણ વ્યવહારના ઘણા હોય કશાયની મનતા માટે. પણ એ બધી વાત ભેદ જ્ઞાન સિવાય આત્માનો અભેદનો અનુભવ થઈ શકતો નથી. એટલે આચાર્ય ભગવાનને કરુણા આવી કે જગતના જીવો દેહને સ્તુતિકર માને છે, દેહને આચાર્ય માને છે, એમ માનીને સ્તુતિ કરે છે. એમાં એને થોડો શુભ ભાવ તો થાય છે, થોડો શુભ ભાવ તો હોય છે. કશાયની મનતા વખતે પૂજા વખતે કૃષિનો પાપ તો હોય નહીં, વેપારમાં બેઠો નથી, દુકાને છે નહીં, મંદિરમાં આવ્યો છે અથવા તો સમોસરમાં છે, શુભ ભાવ તો થાય છે. પણ એની સાથે એને બે દોષ કર્યા, એક તો દેહને આત્મા માન્યો અને બીજું જે શુભ ભાવ કર્યો એને ધર્મ માન્યો, કર્મને ધર્મ માન્યો. બે દોષ સમજાય છે. દેહને આત્મા માન્યો, દેહ તો આત્મા છે નહીં, દેહથી તો ભિન્ન આત્મા છે, એટલે એ ભૂલ. અજીવને જીવ માન્યો એ ભૂલ, અને અહીં આશ્રમને સમર માન્યો, શુભ ભાવ થયો ને, ધર્મ થઈ ગયો અમને, પૂજા કરી ભગવાન થાય છે કરમ, અને માને છે કરમ. એટલે મિથ્યાત્વ નો દોષ કરતા બધી થઈ, એમાં એ જગતના જીવોને ખબર પડતી નથી. કર્મ કરીને એનો પરિહાર કરવા માટે, મિથ્યાત્વ નો નાશ કરવા માટે, મોહનો નાશ કરવા માટે આ ગાથા છે. ત્રણ ગાથા છે, એ સત્સંગો જે નિમિત્તપણે છે અને ઉપાદાનપણે મિથ્યાત્વના પરિણામ થાય છે એનો ક્ષય કરવા માટે એકત્રીસ ગાથા છે. 32 રીતેથી જે ગાથા જે 40 વર્ષ લાગતો હતો એને પણ ઉપશમ કરી શપથ કરીને જોડ નામ થાય એવી બે ગાથાના પછી છે. 32 કેટલી ગાથા ચારિત્રના દોષના નાશનો ઉપાય બતાવતા એ બે ગાથા 32 31મી ગાથા શ્રદ્ધાનો જે દોષના વિકાસની છે. દર્શન વિપરીતતા જીવ તત્વ સંબંધની વિપરીત માન્યતા એ દર્શન નો દોષ છે, દ્રષ્ટિદોષ છે. એ દ્રષ્ટિદોષ માર્ગ છે, એના નાશ નો ઉપાય 31મી ગાથામાં આચાર્ય ભગવાન સમજાય. ગાથા એનો પણ બતાવ છે, એનો 31 ગાથાઓ પણ બતાવ. હવે તીર્થંકર તેઓની નિશ્ચય સ્તુતિ કહે છે, બોલે વ્યવહાર સ્તુતિ, દેહને જોઈને સ્તુતિ કરે તેને વ્યવહાર સ્તુતિ કહેવામાં. ખરેખર તો જે વિદ્યા દ્રષ્ટિ છે એને વ્યવહાર સ્તુતિ પણ ન હોય, પણ શ્લોક ભાવને મુખ્ય ગણીને વ્યવહાર સ્તુતિ કહેવામાં આવી. તીર્થંકર કેવળીની નિસ્તુર સ્તુતિ કહે છે, જેમાં પહેલા ને પછી, પહેલા 31 ગાથામાં ને પછી 32 ગાથા માટે પહેલા શબ્દ પહેલા પછી થોડું આમાં કહીએ છીએ, પછી અમારે હજી થોડું બાકી કહેવાનું રહે છે. માટે પહેલા એવો શબ્દ આવ્યો, પહેલા નાયક ના શંકર દોષ નો પરિહાર કરી સ્તુતિ કરે છે. જ્ઞેય શું અને જ્ઞાયક શું, જ્ઞેય અને જ્ઞાયક એનો શંકર દોષ એટલે ખીચડો, જેમ મગની દાળ અને ચોખા ભેગા કરો તો એનું નામ ખીચડી કહેવાય, પણ જુદા જુદા હોય ત્યાં સુધી ખીચડી ખીચડી ન કહેવાય. આ શું છે કે મગની દાળ છે, આ શું છે ચોખા, ના એ તો ખીચડી છે, ના ભેગા થાય તો ખીચડી કહેવાય, અને ચડી જાય બે એક મેક થઈ જાય એક રસ ખીચડી કરનારા પણ એમાં કળા હોય છે, ના કોઈ દાણો ન દેખાય એક રસ થઈ જાય ખીચડી, એ તો થવા કાળે થાય છે, કઈ દોષ નથી. થવા કાળ પર્યાય થાય છે તો દાખલો રહે એને ખીચડી કહેવાય. મગની દાળ ને ચોખ્ખો તમે જુદો ન કાઢી શકો, એવી એક રસ થઈ જાય ખીચડી. ખીચડી જયારે ચડે ત્યારે કોક કોક તો એમાં એક બે ચમચી ઘી નાખે એટલે એકદમ ચડી જાય ને સુવાણી થઈ જાય. એ ઘણી હોય ને રસોઈ ની કળા, એના તો ક્યાં ચાલે પાછા રાજકોટમાં. એમ જ્ઞેય અને જ્ઞાયક બે તત્વ ભિન્ન ભિન્ન છે, એક જ્ઞેય તત્વ અને એક જ્ઞાયક તત્વ. આત્મતત્વ ભિન્ન છે, આત્મા જ્ઞાયક છે પણ કારક નથી. શું કહ્યું? આત્મા જ્ઞાયક છે પણ કારક નથી, એટલે કાર્યનો કરનારો નથી, જાણનાર છે. જ્ઞાયક એટલે જાણનાર છે પણ કરનાર નથી. કરનાર નથી એટલે કારક નથી, કારક નથી એટલે કાર્ય તો થાય છે સમયે સમયે. અહીં આત્માની વાત છે, બાર સદના કાર્ય એનામાં ગમે છે. પરિણામ સમયે સમયે અનંત પુણ્ય અનંત પર્યાય થાય છે એને કાર્ય કહેવાય. અનંત પુણ્ય અનંત પર્યાયો સમયે સમયે ધ્યાજ કરે, ઉત્પાદન 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 ધ્યાજ કરે. ધ્રુવ એમને રહે અને ઉત્પાદ નહીં, સોનું એમને રહે. ઘાટ બદલતા રહે, ઘાટ બદલે એને કાર્ય કહેવાય અને સોના ને ધ્રુવ કહેવાય. એ એવું ને ઉઠે ને ઉઠો નથી. હવે આત્મા જ્ઞાયક છે પણ કારક નથી, કારક નથી એટલે કાર્યનો કરનાર નથી. છતાં અનાદિ કાળથી જીવ સ્વભાવને જ્ઞાતાને ભૂલીને કે જ્ઞાતા માને છે કરતા, કાર્યનો કરતા, કાર્યનો કરતા નથી. છતાં માને છે કે હું શુભાશુભ કરું છું, મેં પૂજન કર્યું, મેં પૂજા કરી, મેં હાથ લાવ્યા, મેં દુકાન હલાવ્યું, હું કરું હું કરું હું કરું. એ જ્ઞાયકને કારક માને છે કે જ્ઞાયક કાર્યનું કારણ, કાર્યનું ઉપાદાન કારણ પણ જ્ઞાયક નથી ને નિમિત્ત કારણ પણ જ્ઞાયક. કાર્ય તો થાય છે, કાર્યનો શિકાર છે પણ કારકનો નિષેધ છે. આત્મા કરનાર નથી, આત્મા જાણનાર જ્ઞાતા છે. આત્માને તો જ્ઞાતા જાણ એને કરતા નમાન, જ્ઞાતા જાણ અને કરતા નમાન. કાર્ય સ્વયં થવા યોગ થયા કરે છે અવિરતપણે. ઊંઘમાં હોય સૂતો હોય આ સવારે પૂછું કલ્યાણ થાય છે એક આ પરિણામ તો ખ્યાલ કરે છે. તમે ઊંઘમાં હતા ત્યારે પરિણામ થતા નથી, કારણ પરિણામ તો ખ્યાલ થયો. તો તમે એ વખતે તો કઈ તમે ઊંઘમાં હતા તો કરતા તો નથી આવે તમે દાખલો. એ વાત તો સાચી છે. એ જાગૃત અવસ્થામાં પણ પરિણામ તો ચૂકીને આત્માને કારક એટલે કાર્યનો કરનાર કારણ માને છે. એની મોટી ભૂલ છે, કરતા બુદ્ધિ છે. એ જ્ઞાતા માને છે કરતા. એટલે અહીંયા આચાર્ય ભગવાન એ જ્ઞેય છે અને એ જ્ઞાયક છે. જ્ઞેયોમાં કાર્ય થયા કરે છે, જ્ઞેયોમાં કાર્ય થયા કરે છે. એ જ્ઞેયના ત્રણ પ્રકાર, જ્ઞેયના ત્રણ પ્રકાર આ ગાથાને અનુસાર. એક દ્રવ્ય ઇન્દ્રિય, એ જ્ઞેય છે, એનામાં જ્ઞાન નથી, એનામાં જ્ઞાન નથી. જ્ઞાન આત્મામાં છે, એ જ્ઞાયક, જ્ઞાયક એ જ્ઞાનમાં છે, જ્ઞાન રહી છે. અને જ્ઞેય જ્ઞાનથી રહિત છે, જ્ઞાનથી શૂન્ય છે, એમાં જ્ઞાન નથી, એને જ્ઞેય કહેવાય. જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જણાય ખરા જ્ઞેયો પણ જ્ઞેય પોતાને ને પરને જાણે નહીં. તો આ જ્ઞાયક એક આત્મા અને જ્ઞેયના ત્રણ પ્રકાર. એક દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય એટલે સ્પર્શ રસ ગંધ સ્વર્ણ અને સ્રોત, આ પાંચ ઇન્દ્રિયના પ્રકાર છે. દ્રવ્ય ઇન્દ્રિય જળ પરમાણુની બનેલી, આ કહેવાય ને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. એ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત નથી, દ્રવ્ય ઇન્દ્રિય અજ્ઞાનનું નિમિત્ત હોય, જ્ઞાનનું નિમિત્ત ન હોય. ઘણી કાથા છે, જરા ધીમે ધીમે આજને કાલ બે કલાક તો છે ને, દ્રવ્ય ઇન્દ્રિય થી આત્મા ભિન્ન છે ને દ્રવ્ય ઇન્દ્રિય વડે આત્મા જાણતો નથી, કાન વડે સાંભળતો નથી કેમ કે કાન નથી, નાક વડે સૂંઘતો નથી કેમ કે નાક નથી, આત્મા નાક વગર નો છે, નાક વગર નો આત્મા છે. તો આ બીજી ભાષામાં તો જુદા પ્રકારનું, માયા જુદા પ્રકારનું છે રવિભાઈ, આ જુદા પ્રકારનું છે. આ જે નાક છે ને એ તો જળ ભૂતળ ની રચના છે, એ કઈ ચેતન આમાં નથી, આમાં ચેતન છે, આ તો ભિન્ન છે રજકણ ની, એ પણ અનંત રજકણ નો સ્કંધ છે. એ સ્કંધ ની પર્યાય છે, પરમાણુ ની પર્યાય નથી પણ સ્કંધ ની પર્યાય એને કહેવાય. કાન નાક એ દ્રવ્ય ઇન્દ્રિય, એ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય છે, સ્વજ્ઞેય નથી પણ પરજ્ઞેય છે. અંદર માં બીજું એક દ્રવ્ય ઇન્દ્રિય શરીર પરિણામે પ્રાપ્ત, એ શરીર નો સ્પેર પાર્ટ છે. આ જે છે ને પાંચ ઇન્દ્રિય બતાવીને એ શરીર જે છે ને આખું શરીર એનો એક સ્પેર પાર્ટ, જે મોટર માં સ્પેર પાર્ટ હોય ને એમાં દ્રવ્ય ઇન્દ્રિય સ્પેર પાર્ટ છે, એનાથી આત્મા જુદો અધિક છે એમ તું જાણ. દ્રવ્ય ઇન્દ્રિય મારી નહીં, દ્રવ્ય ઇન્દ્રિય નો સ્વામી થામા તો આ, જો દ્રવ્ય ઇન્દ્રિય નો સ્વામી થયો તો જ્ઞેય જ્ઞાયક નો સંકટદોષ થઈ ગયો, આત્મા જળ બે ની એકત્વ બુદ્ધિ થઈ ગઈ, ખીજ નો સ્વપ્ન નો વિભાગ નતો. સ્વ અને પર નો વિભાગ પાડવા માટે કહે છે કે તે દ્રવ્ય ઇન્દ્રિય ને તારું સ્વરૂપ માન્યું છે, તારું સ્વરૂપ નથી, એ તો ભૂતગલની રચના છે, એ તારી રચના નથી, તારાથી છે નહીં. અને એ જાણવાનો નિમિત્ત પણ નથી, આત્માને જાણવામાં એ નિમિત્ત પછી બીજો ભેદ, જ્ઞેયના ત્રણ ભેદ, દ્રવ્ય ઇન્દ્રિય એક કઈ, પછી ભાવ ઇન્દ્રિય પેલા ઉપરથી કહી દો એટલે પછી જરૂર પડશે. બીજો ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય એટલે આ પ્રાણ છે એ તો દ્રવ્ય ઇન્દ્રિય, પણ આનો અવલંબન લઈને જે શબ્દની પર્યાય સંભળાય એ એનું જ્ઞાન થાય, શબ્દનું જ્ઞાન થાય, શબ્દનું જ્ઞાન થાય એને ભાવ ઇન્દ્રિય કહેવાય. અને ભાવ ઇન્દ્રિયમાં નિમિત્ત કારણ, શબ્દમાં નિમિત્ત કારણ કાન છે, જાણવામાં નિમિત્ત કારણ ચક્ષુ ઇન્દ્રિય છે જળ, આ સૂંઘવામાં નિમિત્ત રસમાં જીભ નિમિત્ત એ નિમિત્ત છે, અને ભાવ ઇન્દ્રિય નૈમિત્તિક છે. એ ભાવ ઇન્દ્રિય જે ખંડ જ્ઞાન છે એ આત્માના પરિણામ નથી, આત્મા એનો કરતા નથી, આત્મા એના વડે જાણતો નથી, આત્મા એના વડે જણાતો પણ એને ભાવ ઇન્દ્રિય કહેવાય. હજી તો શુભ ભાવથી ધર્મ થાય માની છે કથા, અહીંયા કે છે શાસ્ત્ર જ્ઞાન થી આત્મજ્ઞાન નથી, શાસ્ત્ર જ્ઞાન નો આત્મામાં અભાવ છે, શાસ્ત્ર જ્ઞાન જેના વડે થાય અચક્ષુ ઇન્દ્રિય વડે, આમ એને કે આ એકત્રી વિકાસા છે, એકત્રી વિકાસા આંખ વડે જોઈ કે નહીં, તો એ આંખ તો આત્માની નથી પણ આંખ પાસે જે ઉભા છે અંદર ક્ષોભસમ જ્ઞાન, એ ક્ષોભસમ જ્ઞાન નો ભેદ ભાવ ઇન્દ્રિય છે, એ ભાવ ઇન્દ્રિય નો પણ આત્મામાં અભાવ છે, અને છતાં ભાવ ઇન્દ્રિય ને આત્મામાં મેળવે છે, જે અતિન્દ્રિય જ્ઞાન હોય ભગવાન આત્મા છે એ ભાવ ઇન્દ્રિય થી પણ જુદો છે, રાસ થી તો જુદો છે, ગુણ પાપ થી તો ભિન્ન છે, શુભાશુભ થી તો ભિન્ન છે, હિંસા અહિંસા ના પરિણામ થી તો પૃથક છે, પણ આ શાસ્ત્ર ને જાણનારો જે ભાવ ઇન્દ્રિય એનાથી પણ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય ભિન્ન છે, એને ભેદ જ્ઞાન કરીને ઇન્દ્રિય જ્ઞાન નો સ્વામી બનવાનું છોડી દે, અને એનાથી જુદો એક આત્મા અંદર માં છે, એક નવું જ્ઞાન તને પ્રગટ થશે, નવું જ્ઞાન તને પ્રગટ થશે, શુદ્ધ ઉપયોગ એમાં આત્માનો તને અનુભવ થશે. શ્રીમદજી એક વાત બહુ સારી કરી છે કે જે જ્ઞાન અનંત દુઃખનું કારણ થતું હતું તેને તમે માત્રમાં નાશ કરી એક નવું જાત્યંતર જ્ઞાન પ્રગટ થયું એવા સમય દર્શને નમસ્કાર કરું છું. એક પ્રશ્ન આવ્યો જે જ્ઞાન ભવે તો થતું હતું કે જ્ઞાન તો ભવે થાય નહીં, છતાં શ્રીમતીએ જ્ઞાન કેમ લખ્યું કે તમારી બુદ્ધિની કસોટી માટે લખ્યું. રાગ ભવે તો ન લખ્યું પણ જ્ઞાન ભવે તો લખ્યું, આપણી કસોટી કરવા માટે લખ્યું છે. રાગ ભવે તો થાય તો બધા સમજી જાય, રાગ છે એ ભવનું કારણ છે એ તો બધા સમજે, પણ રાગ નું કારણ શું છે કે જ્ઞાન. જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, સંસારનું મૂળ છે ઇન્દ્રિય જ્ઞાન. જીતા સિવાય એને સમય પ્રશ્ન થતું નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાથી સમય પ્રશ્ન જ્ઞાન પ્રગટ થાય છે એની મુખ્યતા કીધા થાય છે. તો ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન ઉઘાડ ઉઘાડ ભાવ ઇન્દ્રિય છે ઉઘાડ, આ તો જળ, આ તો જળ રૂપ નહીં છે અને કોનું જ્ઞેય રૂપ નહીં છે. જ્ઞેયના સંબંધે થાય એને જ્ઞેય કહેવાય, આત્માના સંબંધે થાય એને જ્ઞાન કહેવાય. શું કહેવાય? શું કહ્યું? આત્મા આશ્રિત જે જ્ઞાનના પરિણામ થાય એને તો જ્ઞાન કહેવાય, કેમ કે એને જ્ઞાન હોય આત્માનું અવલંબન છે. પ્રચિત કરે છે, જ્ઞેય આશ્રિત છે માટે તેનું નામ જ્ઞેય છે પણ જ્ઞાન નથી. આખું જગત ભૂલી ગયું, આમાં મોટી ભૂલ થઈ ગઈ. આની ચર્ચા પણ ઓછી, આના લખાણ પણ ઓછા, રાગના લખાણ જાજા, પણ ઇન્દ્રિય જ્ઞાન ના નિષેધની ગાથાઓ પણ ઓછી. કે ભાવ ઇન્દ્રિયથી પણ તારો આત્મા જુદો છે, આ દ્રવ્ય ઇન્દ્રિયથી તો જુદો છે. એ દેશના લગ્ધે સાંભળવામાં આ નિમિત્ત કારણ થયું એનાથી તો જુદો છે, પણ નૈમિત્તિક આનું અવલંબન લઈને જે જ્ઞાનનો ઉગાડ થયો અને શબ્દની પર્યાય તું જાણી ગયો છો એ ભાવ ઇન્દ્રિય છે, જ્ઞાન નથી. ભાવ ઇન્દ્રિય કહો, અજ્ઞાન કહો, અચેતન કહો કે જળ કહો, હું કહ્યું કઠણ પડે પણ અમૃત જેવું છે. કઠણ પડે પણ અમૃત જેવું છે. શાસ્ત્ર તે જ્ઞાન નથી, જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું જીન કહે. શબ્દ તે જ્ઞાન નથી, શબ્દ જુદું જ્ઞાન જુદું એમ જીનેન્દ્ર ભગવાન કહે. શબ્દના લક્ષ્ય જ્ઞાન નતા, અજ્ઞાન થાય. અજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. અજ્ઞાન એટલે અનંત સંસારનું કારણ. એને જીતવાની ગાથા છે. ઇન્દ્રિય જ્ઞાન ને જીતા જીતતા બહુ જીતાઈ જાય, સરળ ભાવે સમયમાં જીતાઈ જાય. ઇન્દ્રિય જ્ઞાન ને જીતા મોહ જીતાઈ જાય છે, દર્શન મોહ વિખ્યાત જીતાઈ જાય છે, એની અપૂર્વ ગાથા છે. પછી ત્રીજો ભેદ જ્ઞેયનો, બે ભેદ જ્ઞેયના કયા? દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. ત્રીજો ભેદ ભાવ ઇન્દ્રિયના જેટલા વિષયો છે, પાંચ ઇન્દ્રિય દ્વારા જેટલું તો જાણી લો છો અથવા છઠ્ઠા મન દ્વારા રૂપી અરૂપીને તો જાણી લો છો, એ બધા જ્ઞેયો છે. જ્ઞેયના ત્રણ પ્રકાર છે, જ્ઞાનનો ભેદ નથી. જ્ઞેયના ત્રણ ભેદો, જ્ઞાન તો અભેદ એક આત્મા છે, જ્ઞાન તો અભેદ એક આત્મા છે, જ્ઞાનમાં ભેદ નથી. મતિ શુદ્ધ અવધિ મન પર્યો કેવો જ્ઞાન, જ્ઞાનના ભેદ નથી. ભેદ કરો તો જ્ઞેય થઈ ગયું, એ અભેદ કરો તો આત્મા થઈ જાય છે. એની વાત છે જરા આમ થાય if ભાવનીના જે વિષયો છે એનાથી આત્મા અધિક જુદો છે. આત્મા જુદો છે એ આત્માને જાણ, આ ત્રિવેણી જે આત્મા જુદો છે એ આત્માને જાણ, ખંડ જ્ઞાન ભાવિની જે છે પ્રતિમાના દર્શન કરી રહી વખતે આંખનો ઉઘાડ એ ભાવિની થી આત્મા જુદો છે એમ તો જાણ, તો તને એક નવું અસીમ વિજ્ઞાન કરે છે. અનંત કાળથી નહીં થયેલું એવું અતીત જ્ઞાન, આત્મ જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવ જ્ઞાન એક નવું જાતાંતર કરી થશે. જાતિ જુદી છે, જ્ઞાનની જાતિ ને ઇન્દ્રિય જ્ઞાનની જાત જુદી છે. આત્માને પ્રતિત કરતું, આત્માને તિરોભૂત કરે છે ઇન્દ્રિય જ્ઞાન તો, અને પરની પ્રસિદ્ધિમાં જાય છે ઇન્દ્રિય જ્ઞાન. માટે ઇન્દ્રિય જ્ઞાન મારું નથી, શુભાશુભ ભાવ તો મારો નહીં, દેહ તો મારો નહીં, કર્મ તો મારા નહીં, મારા પણ છોડવાનું છે. દેહના ટુકડા કરીને અલોકમાં મૂકી દેવા અને કર્મને કાઢીને બહાર મોકલી દેવા એ વાત કાંઈ નથી, કાઢવા બાજવાનું કાંઈ નથી. જેમ છે તેમ તો જાણ, કર્મને કર્મની સત્તા માર્યા છે, દેહને દેહની સત્તા માર્યા છે, શુભાશુભ ભાવ થાય એની સત્તા માર્યા છે, એનાથી જુદો હું જાણનાર છું એને જાણી લે બસ. આટલું જ કામ કરવાનું છે, અને થયેલામાં થયેલું હોય તો ધર્મ છે, અધર્મ અધરો છે. કેમ કે બળાત્કાર કરે છે જીવ આત્મા ઉપર, આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે અધર્મ પ્રગટ થાય છે. બળાત્કાર કરે ગૌતમભાઈ છે જ્ઞાતા અને માને કરતા, બળાત્કાર કર્યો કે નહીં? પરમાત્મા ઉપર બળાત્કાર કરે તો કેટલું તમે આમ સામાન્ય રીતે કોઈ બળાત્કાર કરે તો એને જેલ મળે કે નહીં? તો ભગવાન આત્મા ઉપર તો બળાત્કાર કરી પરિણામને તો કરે કે નહીં કે બિલકુલ કરતા નથી. પરિણામ સ્વયં પ્રગટ થાય છે, એની જન્મ ક્ષણ છે, એના કારણથી થાય છે. એનું કારણ કે પરિણામનું કારણ પરિણામ છે, આત્મા ભગવાન કારણ નથી. નવું તત્વ સ્વયં ઉત્પન્ન થાય છે, એનાથી જુદો આત્મા છે. સર્વ અવસ્થાને વિશે જ્ઞાનો સદા જ્ઞાનો ને જુદો જુદો ને જુદો છે, પણ એક મેં ખીચી કરીને માને છે. નહીં જ્ઞાન શંકર દોષ માની બેઠો છે. દેખો ભગવાન આત્મા પરમાત્મા જુદો છે, એ ત્રણ પ્રકારના જ્ઞાનના ત્રણ પ્રકારના ઉપરથી મેં થયા, અને શાસ્ત્રના આધારે શું આચાર્ય ભગવાન કહે છે કે આપણે જોઈએ. એકત્રીસ મેગા થા એનો અનિવાર્ય પહેલા પણ વાંચી લઈ મુકુદ ભગવાન વિરાજ. જે ઇન્દ્રિયોને જીતીને એ ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર રહ્યા, એકાકારે ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર રહ્યા. મૂળ આચાર્ય ભગવાને શબ્દ વાપર્યો છે ઇન્દ્રિયોને જીતવાની છે, જે મોહને જીતવાનો છે એમ ઇન્દ્રિયોને જીતવાની છે. પણ ઇન્દ્રિયોને જીતતા મોહ જીતાઈ જાય છે, કેમ કે મોહની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન. સમજાય છે? મોહ થવાનું આ દેહ જણાય છે, જાણીને મોહ થયો ને? કોણે જાણ્યું? આત્માએ કહેલું દેહને, ઇન્દ્રિય જાણ્યું, ઇન્દ્રિય જ્ઞાન આંખે જાણ્યું દેહને, પુત્રને જાણ્યો, પિતાને, માતાને, ભાઈ, ભગીની, સ્ત્રી, આ બધું જણાય છે. એ જાણતા હોય તેમાં મોહ થયા કરે છે, મોહ રાખે, મોહ રાખે થયા કરે. ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા મોહ જીતાઈ જાય છે. મૂળમાં ઘા છે, મૂળમાં ઘા મારે જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક બીજા દ્રવ્યોથી અધિક જ્ઞાન જુદો આત્મા છે. અધિક જુદો અધિક એટલે વર્તી જુદો, સોને પર બે ભિન્ન છે. અધિક એટલે જુદા, આત્માને જાણે છે, અનુભવે છે. જાણે છે એટલે અનુભવે છે. અનુમાન જ્ઞાન ની વાત નથી, અનુભવ જ્ઞાન ની વાત છે. અનુમાનમાં કઈ નથી, જ્ઞાનમાં કઈ નથી. સાધુઓ છે, એટલે જે આનંદના ભોજન કરનારા ભાવલીજી સંતો છે, ખરેખર જીતેન્દ્ર કહે છે. આ જે ઇન્દ્રિયને જીતે એ જીતેન્દ્રિય જીન થઈ ગયો. જીતેન્દ્રિય જીનવો, આ જીતેન્દ્રિય જીન, પછી ઉપશાંત જીન, પછી શપક જીન, ક્ષય થાય. બે પ્રકાર ચારિત્રના આવશે. એક પ્રકાર જીતેન્દ્રિય જીન, ઇન્દ્રિયો જીતી, ઇન્દ્રિયો રહી ગઈ, ભાવિની પણ રહી ગઈ અને દ્રવ્યની પણ રહી ગઈ, એને કાઢવાની નથી. એ ભીન છે એમ જાણ, એનાથી ભીન આત્મા છે એમ જાણ, મારાથી ભીન ઈન, એનાથી ભીન આત્મા છે એમ જાણી લે. એને ઇન્દ્રિયોને જીતી, પછી ઇન્દ્રિયોને જીતતા એને બહુ ઉત્પન્નતા નિર્મો દશા થઈ ગઈ. હા, એને જીતેન્દ્રિય કહે છે. ઇન્દ્રિયોને જીતી, કેટલાક દોડે અહીંયા ડટ્ટા મારેલા લાકડાના, શું અહીંયા આંખે પાટો બાંધો પાટે, ઇન્દ્રિયોને જીતી, એમ ઇન્દ્રિયો ન જીતાય. ભાઈ, ઇન્દ્રિયને જીતવાની વાત હોય અલૌકિક અપૂર્વ છે. આ ધ્યાનની કળા ચાલે છે. શું કહ્યું? એ ઇન્દ્રિય જ્ઞાન વડે ધ્યાન જ ન થાય, મન વડે ધ્યાન જ ન થાય. મન ધ્યાનનું સાધન નથી. શું કહ્યું? મન તો ભાવિની છે, ભાવિનીમાં તો આત્મા અનુભવમાં આવતો નથી. આમ બેસી જાય, બહુ શાંતિ થઈ ગઈ. અમે ગયા હતા આઠ દિવસ, દિલ્હીમાં તો કે સુધર થઈ ગયા હતા, અટાણે બહુ સીમિત ચાલે છે. પણ ધ્યેય વિના ધ્યાન હોય જ નહીં. ધ્યેય ના સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મ ધ્યાન પ્રગટ. ધર્મ ધ્યાન તો અતિન્દ્રિય જ્ઞાનમાં જન્મ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મ ધ્યાન ને રુદ્ર ધ્યાન હોય છે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય જ આત્મા નથી. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય પર છે. અઘરું બહુ લાગે છે, અઘરું નથી. તારા ઘરની વાત છે, અંદર શક્તિમાન વિરાજમાન છે, એની સામે નજર કરીને આમ આમ જોયા કરે. એટલે બધા આમ જોયું અંદરમાં જો ભગવાનના દર્શન થાય છે. ચોથા કાળમાં, અને ચોથા કાળ જેવું બની જાય છે, એટલે ચોથું ગુણતાન આવી જાય અનુભવમાં. પણ એને જિનેન્દ્ર ભગવાનના શાસ્ત્રો ઉપર પણ શ્રદ્ધા જોઈએ એના પ્રમાણમાં નથી, છે કરી પણ થાવ નથી એમ ન કહેવાય. મુખ્યતાથી વાત કરી, બાકી જે ઈચ્છા દ્રષ્ટિ માટે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે છે. ગુનિયોએ તો ઇન્દ્રિયને જીતી લીધી છે, એને ઇન્દ્રિયને જીતો એ ઉદ્દેશ ન હોય. પણ જેને ઇન્દ્રિય જ્ઞાનને આત્માને એક મેક માન્યા છે, શંકર દોષ કરે છે, ખીચડો, એને જુદાઈ માટે મિથ્યા દ્રષ્ટિને ઉપદેશ આપે છે કે ઇન્દ્રિય જ્ઞાન ભીન છે અને આત્મા ભીન છે. હવે આગળ અનાદિ અમર્યાદનું હવે ટીકા શરૂ થઈ. ટીકા એટલે વિસ્તાર, ટીકાનો અર્થ જે હોય એનો વધારે ટીકા કરવો, એનો ટીકા કરવામાં આવે છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના માટે જેમાં સમક સ્વપણનો વિભાગ સ્પષ્ટ થઈ ગયો છે, અર્થાત એઓ આત્માની સાથે એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરી પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવૃત્તિથી પ્રાપ્તમાં પ્રગટ નથી. સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબના બળ વડે કરવા પ્રકારની જુદી કરી. આ ભેદ જ્ઞાનનો પેલો પ્રકાર દ્રવ્ય ઇન્દ્રિયથી આત્મા જુદો છે એનો પ્રકાર ચાલે છે. અત્યારે પેલો પ્રકાર શું કહે છે? કે અનાદિ અમર્યાદ બંધ પર્યાયના વર્ષે એટલે કે આ ઇન્દ્રિય જ્ઞાન મારું છે, એ ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન છે, અને રાગ કે હું છું એમ રાગની સાથે દેહની સાથે એકતુબુદ્ધી કરી એને બંધ કર્યા એના વશે, એને વશ થઈ ગયો છે, કે આત્માના વશ પડતો નથી પણ પરના વશે થઈ ગયો છે વશે, જેમાં એવું જયારે અજ્ઞાન થયું ત્યારે આ સ્વ ના પર એવી જુદા એને ભાગતી નથી, દેહ ને આત્મા જુદા હોવા છતાં એક, કર્મ ને આત્મા જુદા હોવા છતાં એક, રાગ ને આત્મા જુદા હોવા છતાં એક, ઉઘાડ ઇન્દ્રિય જ્ઞાન નો જુદો આત્માથી છતાં એક મેક માને છે, એટલે સમર્થ સ્વ અને પર, આ સ્વ અને બાકી બધું પર, એનો સ્વ અને પર નો વિભાગ અસ્ત થઈ ગયો છે, એટલે સ્વ પરની એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે, સ્વ પર છે જુદા અને માને છે એકાકાર, વિભાગ અસ્ત થઈ ગયો છે, વિભાગ અસ્ત થઈ ગયો છે, એ શબ્દમાં મરણ છે, છે તો જુદા બે, એને જુદા પણ દેખાતો નથી, વ્યક્તિગત સમષ્ટિગત નહીં, શું કહ્યું વ્યક્તિગત, એટલે જેને વેદના નથી એને આ દ્રવ્ય ઇન્દ્રિય અને આત્મા એક લાગે છે, અથવા જ્ઞાનનું આને સાધન માને છે, આંખને આંખ જ્ઞાનનું સાધન નથી, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો નિમિત્ત છે, અતિ જ્ઞાનનો નિમિત્ત પણ નથી, શું કહ્યું આંખ છે ને આંખ એ ઇન્દ્રિય જ્ઞાનનો નિમિત્ત છે, આત્મજ્ઞાનનો નિમિત્ત ન હોય, આત્મજ્ઞાન ને નિમિત્ત કોઈ ન હોય, આત્મજ્ઞાન ને કોઈ નિમિત્ત ન હોય, સ્વાભાવિક પર્યાય ને કોઈ નિમિત્ત ન હોય, વિભાવ ને નિમિત્ત હોય, શું આ તો કોઈ શાસ્ત્રો છે, અદભુત શાસ્ત્રો છે, ભાગવતી શાસ્ત્રો છે, જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે ને, ઇન્દ્રિય જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિય જે જળ દ્રવ્ય ની વાત કરે છે ને એ વિભાવ છે, એમાં એ નિમિત્ત છે, પાંચ ઇન્દ્રિય સ્વભાવ નથી આત્માનો, આત્માનો જો સ્વભાવ હોય જે જ્ઞાન તો એના વડે આત્માનો અનુભવ થવો જોઈએ, અને એ કાયમ માટે જીત થાય તો પણ ભાવ ઇન્દ્રિય રહેવી જોઈએ, રતિભાઈ જે છે શિવ ભગવાન માં ભાવ ઇન્દ્રિય હોય, આ કાન હોય કે નહીં, કાન ની વાત તો કેમ કે શરીર આથી થાય છે, પછી તો કાન ની વાત તો નથી, પણ ભાવ ઇન્દ્રિય પણ વિભાવ છે, વિભાવ હોય તો વિલય થાય, સ્વભાવ નો વિલય, વિભાવ નો અભાવ થાય, સ્વભાવ નો અભાવ, સ્વભાવ તો પ્રત્યે તો પૂર્ણ થઈ જાય, સ્વભાવ થોડો પ્રત્યે તો પૂર્ણ કેવા જ્ઞાન થાય, અને વિભાવ નો તો અભાવ થઈ જાય, જેમાં સમસ્ત સ્વપન નો વિભાગ અર્થ થઈ ગયો છે, છે તો જુદા દ્રવ્ય ઇન્દ્રિય ના આત્મા છે તો જુદા, પણ એને જુદા ભાગતા નથી, એટલે વ્યક્તિ અપેક્ષા એને જુદા પણ દેખાતું નથી, એનું નામ વ્યક્તિ અજ્ઞાન થાય છે, સમષ્ટિ અજ્ઞાન ન થાય, વ્યક્તિ ની વાત છે, સમષ્ટિ ની આપણે કામ નથી, પોતાનું કામ છે, પોતાને આ દ્રવ્ય ઇન્દ્રિય શરીર પોતાનું માને છે, એટલે દ્રવ્ય ઇન્દ્રિય ને અને દ્રવ્ય ઇન્દ્રિય ને જ્ઞાન નું સાધન માને છે, જે અજ્ઞાન નું નિમિત્ત છે, પ્રભાકર ભાઈ ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે, જ્ઞાન નથી, કેમ કે એમાં આત્માનો અનુભવ થતો, જેમાં આત્માનો અનુભવ ન થાય કે અજ્ઞાન હોય, જેમ રાગમાં આત્માનો અનુભવ ન થાય તો અજ્ઞાન છે, અજ્ઞાન, એમ ભાવ ઇન્દ્રિયમાં પણ આત્માનો અનુભવ નથી થતો માટે કે અજ્ઞાન છે, જ્ઞાન નથી તો અજ્ઞાનમાં નિમિત્ત છે, દ્રવ્ય ઇન્દ્રિય સ્વપર નો વિભાગ અર્થ થઈ ગયો, છે તો જુદા નાયક આત્મા અને જળ આ ઇન્દ્રિય છે તો જુદા, પણ એને જુદા દેખાતા એની મતિ બિડાઈ ગઈ છે, એની મતિ વિજ્ઞાન કરવાની શક્તિ બિડાઈ ગઈ છે, આ અજ્ઞાન થઈ ગયું છે, એક મેક માને દ્રવ્ય ઇન્દ્રિયને જ્ઞાનનું સાધન માને છે, જાણવાનું સાધન કે જાણવાનું સાધન નથી, જાણવાનું નિમિત્ત કે નિમિત્ત નથી, આ નિમિત્ત તો આત્મા છે, અને જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, આત્માને આશ્રય થાય, તો આત્માને નિમિત્ત કહો, પર્યાય ઉપાદાનને એનો આશ્રય કરે તેને અપેક્ષા નિમિત્ત કહેવામાં આપણે સ્વભાવ પર્યાય છે. અને આ તો વિભાવ પર્યાય છે, ભાવ ઇન્દ્રિયનો તો અભાવ થઈ જાય છે. અને સમ્યક દ્રષ્ટિ જ્યારે સમ્યક દ્રષ્ટિ અનુભવ કરે છે ત્યારે એ ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય છે, વિશ્રામ પામે છે, મન પામે વિશ્રામ. એનું કઈ આત્માને જાણવાનું કઈ કામ સાધન આવતું નથી, એ તો આત્મ ધ્યાન રુદ્ધ ધ્યાનનું સાધન છે, સંસારનું કારણ છે, મોક્ષનું કારણ નથી. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન ત્રણ અવયવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રયમાં સમ્યક જ્ઞાન રૂપી જે અવયવ છે, ત્રણમાં એક અવયવ એ અતિન્દ્રિય જ્ઞાન છે, એ મોક્ષનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાન મોક્ષનું કારણ નથી. દ્રવી ઇન્દ્રિય તો ક્યાંથી હો, એ વિભાવના નિમિત્તો છે બધા. દ્રવી ઇન્દ્રિય એવી શરીર પરિણામને પ્રાપ્ત, શરીરનો એક ભાગ, શરીરનો એક ફેરફાર પ્રાપ્ત છે દ્રવી ઇન્દ્રિયો. દ્રવી ઇન્દ્રિયો બહુવચન કેમ કહ્યું કે પાંચ ઇન્દ્રિય છે ને, એક ઇન્દ્રિય નથી પણ પાંચ ઇન્દ્રિય છે, પાંચ સંનિપતિ ઇન્દ્રિયો. તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની દ્રવ્યતાથી કુશળતાથી કે દ્રવ્ય ઇન્દ્રિય ભિન્ન છે અને જાણનાર ભક્ત નાયક ભિન્ન છે, નાયક તે નાયક છે પણ કારણ નથી એમ જાણીને એ દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છોડીએ છે. દ્રવ્ય ઇન્દ્રિયને છોડવી નથી, દ્રવ્ય ઇન્દ્રિયને કાઢવી નથી, એ ટુકડા કરીને બચી નથી જઈ, દ્રવ્ય ઇન્દ્રિય મારી નથી, મમતા છૂટી જાય. દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનું સાધન નથી એમ જાણીને દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છોડે અને એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અને આત્માનો અનુભવ કરે ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય સાથે જે એકત્વ બુદ્ધિ હતી એ વિભક્ત થઈ જાય છે. સ્વ અને પરનો વિભાગ ઉદય થાય છે, સ્વ પરનો વિભાગ અર્થ થઈ ગયો તો અજ્ઞાનતામાં સ્વ અને પરનો વિભાગ જુદા અર્થ થઈ દીધી. દ્રવ્ય ઇન્દ્રિય આત્મા જુદા હોવા છતાં જુદા નહોતા દેખાતા એ અનુભવના કાળમાં દેખાણું કે દ્રવ્ય ઇન્દ્રિય ભિન્ન આત્મા ભિન્ન. સ્વ પરનો વિભાગ અર્થ થઈ ગયો તો એ સ્વ પરનો વિભાગ ઉદય થઈ ગયો, અનુભવ કાળે ઉદય થાય છે કે દ્રવ્ય ઇન્દ્રિય ભિન્ન છે, મારો આત્મા જુદો છે. હવે કુટુંબ પરિવાર ને પૈસો ટકો ને મોટર ને ભૂલા તો એના ઘરમાં ક્યાંય ને ક્યાંય દિલ્હી તો બહુ દૂર છે, એની વાતો દૂર રહો. આ તો અહીંયા ઇન્દ્રિયની વાત છે. ભેદ અભ્યાસ ની પ્રવૃત્તાથી પ્રાપ્ત અંતરંગમાં, હવે અંતરંગમાં અંતરંગમાં આત્મામાં, આત્મા વર્તમાનમાં પ્રગટ છે એને દેખાતો નથી એટલે અપ્રગટ એમ નહીં. એ તો ઘુવડ ને સૂર્ય ન દેખાય, ઘુવડ જ ઘુવડ એને દિવસના સૂર્યને ન દેખાય. એમ તો એમ કે સૂર્ય નથી, સૂર્ય નથી, સૂર્ય નથી, તો એની વાત સાચી છે કે દેખતાની વાત સાચી છે. એમ તેને પ્રગટ અંતરમાં આત્માનો અનુભવ કર્યો સંતો એ કે છે કે આત્મા બધાના શરીર દેવળમાં આત્મા રહેલો પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે તે જીવ તત્વ છે, પ્રગટ થાય છે તે નવ તત્વ છે, નવ તત્વ પ્રગટ થાય જીવ પ્રગટ એ તો અનાદિ અનંત છે. પર્યાય પ્રગટ થાય, પ્રગટ છે તે હું, પ્રગટ થાય છે તે મને પરદેવ, પ્રગટ થાય તે મને આવું શાસ્ત્રનું વચન છે. ઓ સાથે તત્વનો સમૂહ પરદેવ છે. ભાઈ વાત છે ઝીણી લોટા કાપે ઝીણી, આત્મા પોતે સૂક્ષ્મ છે, આત્મા તો સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ જ્ઞાન મળે એ જણાય એવો છે, ન જણાય એવો નથી. એ છે કે જણાય કેમ કે પ્રગટ છે, જે આ બધું તને પ્રગટ દેખાય છે ને, આ છે છે ને જે દેખાય છે ને, એમ આત્મા પણ છે ને. આ બધી ખુશી જુઓ અંતરંગમાં, બહારમાં જોઈ તો નહીં દેખાય, આમ આમ જોઈ તો આત્મા નહીં દેખાય, પણ આમ જોઈ તો આત્મા દેખાશે, પણ પ્રગટ છે અત્યારે વર્તમાન તારા જ્ઞાનમાં અનુભવમાં આવશે. અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ કેમ કહ્યું કે સંવર નિદ્રાને મોક્ષ તત્વ સૂક્ષ્મ છે, સંવર નિદ્રાને મોક્ષ નિર્મળ પર્યાય છે ને, નિદ્રાની પર્યાય એ સૂક્ષ્મ છે, પણ ભગવાન આત્મા અતિ સૂક્ષ્મ છે. અને અતિ સૂક્ષ્મ નો ભેદ શું છે કે સંભવ વિજ્ઞાન ને મોક્ષ એ કર્મ ના અભાવ ની અપેક્ષા રાખે છે અને આ નિરપેક્ષ તત્વ છે માટે અતિ સૂક્ષ્મ છે. થોડો અભ્યાસ તો જોઈ અભ્યાસ હોય તો મળ્યા અરે બધો અભ્યાસ તો કરે છે પણ વધારો નથી કરતા એ તો વાત નથી પણ અભ્યાસ કરો પોતાના હિત માટે કહ્યું છે ને શ્રીમદજી એ કહ્યું છે કે જો તને આજીવિકાનું સાધન કઈક મળી ગયું હોય તો તું હવે પૈસાની પાછળ પડીશ કોઈ તું આ રીતે સરકારી સાથે તો આવવાનું નથી જે સાથે આવે એનો પ્રયત્ન કરીને જ્ઞાનકારી સાથે આવશે તો બહુ સુખી ભાઈ આ બાર નો પોતા સાથે આવવાનું નથી પણ તોય પણ આ હિત્યર થાય તો દુકાને લાકડી દીને છોટ જાય એ છોકરો વેપાર કરે છે પણ હું ક્યાં દોરાકો નહીં છોકરો આવી લોલું ચા પૈસાની પાછળ પડી ગયો છે અનંતકાળથી પણ પૈસો એનો થતો નથી પૈસો તો જળ છે એનો ક્યાંથી થાય તો ચેતન છે શરીર અંતરંગમાં અંતરમાં છે હો પ્રગટ અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મની વ્યાખ્યા મોક્ષ તો સૂક્ષ્મ છે પણ અતિ સૂક્ષ્મ નથી મોક્ષ પ્રગટ થાય છે અને આત્મા તો પ્રગટ છે પ્રગટ થાય એનો અવલંબન ન હોય પ્રગટ થાય એનો અવલંબન ન હોય પ્રગટ થવાનું હોય એનો પણ અવલંબન ન હોય બે ભાગ બે પાયા પ્રગટ છે એનો અવલંબન હોય સમયસર સમયસર લગે હમકો પ્યારા મેં બોલે
કોઈની પાસે મારે જવાબ માંગવો નથી મારી પદ્ધતિ નથી
પ્રશ્ન પૂછો પણ પછી ઉત્તર એવું આપો, કોઈને પૂછ્યું નહીં. સમજી ગયા કે કોઈને એમ જવાબ દેતા ના આવડે તો શોભ થાય એ મારું કામ નહીં. કીર્તિભાઈ મારો સ્વભાવ એમ કોઈને પૂછ્યું નહીં. ઉપાદેય છે, બે માંથી કોઈ એક જવાબ માંગવો પડે. સમજી ગયા? તો હવે એ હે પણ નથી અને ઉપાદેય પણ. પૂછો તમે કે હે છે કે ઉપાદેય, તો કે હે પણ નહીં, ઉપાદેય પણ નહીં છે, ભૂસમી છે. હવે જ્ઞેય છે એમાં જ હે ઉપાદેય રહેલું છે. ઉપાદેય તો રસ છે અને છોતા હે છે, તો ભૂસમી હે પણ નહીં. જો ભૂસમી ને હે કરશો તો રસ થઈ જશે, અને ભૂસમી ને ઉપાદેય જાણશો તો છોતા ખાવા પડશે. હે પણ નહીં ને ઉપાદેય પણ જ્ઞેય પદાર્થ છે. પદાર્થ આખો ભાવ પૂછાય છે એમ જાણીને આત્માનો અનુભવ